તારીખ 20/4/1987 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 92 અને 93 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 71
ચૈતન્યની ભાવના, આત્મભાવના, રોગ મૂર્તિ શરીરના રોગો ભૌગોલિક છે, આત્માથી સર્વથા ભિન્ન છે. આત્મ સ્વરૂપની ભાવનામાં શરીર સંબંધીની ભાવનાનો અભાવ છે. અનાદિથી શરીરમાં પોતાપણાની ભાવના થયેલી છે, એ છૂટી જાય છે અને જીવ આત્મભાવનામાં આવે છે ત્યારે શરીર રોગની મૂર્તિ છે એનો ખ્યાલ આવે છે.
બરાબર,
કાંઈ ને કાંઈ રૂપ તો નાના મોટા પ્રમાણમાં સર્વસામાન્યને હોય છે. શાસ્ત્રમાં તો ક્ષુધાને પણ રોગ કહ્યો છે, જરાવસ્થા વૃદ્ધાવસ્થાને પણ રોગ કહ્યો છે, 50 વટાવી જાય એટલે એ રોગ ચાલુ થાય છે. એ સિવાય અનેક પ્રકારની શરીરની તંદુરસ્તીથી વિરુદ્ધ અનેક પૂદગળની પ્રક્રિયા છે, એ કાંઈ ને કાંઈ શરીરમાં ચાલતી જ હોય છે, ચાલુ જ રહે છે. એટલે શરીર તો રોગનું ઘર છે, રોગનું ધામ છે, રોગનું ઘર છે. રોગ ક્યાં રહે? શરીરમાં. ખબર પૂછવા આવે છે, કેમ તમને આમ થઈ ગયું, બીપી થઈ ગયું, ફલાણું થઈ ગયું, પણ શરીરને ન થાય તો થાય કોને? એનું ઘર છે. કાંઈ ને કાંઈ તો થાય, થાય ને થાય. એ રોગની મૂર્તિ છે શરીર, છતાં એ બધા પૌદ્ગલિક છે, પરમાણુની પર્યાય છે. ચાહે પરમાણુની પર્યાય વિકૃત હો કે અવિકૃત હો, તેથી આત્માને શું છે? આત્માને એથી કાંઈ નથી, ન લાભ છે ન નુકસાન છે, ન શાંતિ છે ન અશાંતિ છે, એને લઈને નથી. સાતા અસાતા બે પ્રકાર કહેવાય છે તો પણ સાતા અસાતાથી પર જે આત્મા છે એને તો સાતા અસાતા એવું કાંઈ નથી. એ બધા પૌદ્ગલિક છે, આત્માથી સર્વથા ભિન્ન છે. સાતા અસાતા આત્માથી સર્વથા ભિન્ન છે કે હા? સાતા અસાતા એ બે પ્રકારના પૂદગળના પરિણમન છે, જે જીવના સ્વભાવની બહારની ચીજ છે, સ્વભાવભૂત ચીજ નથી. જીવ સાતા અસાતા ભાવે પરિણમે એ પણ એના સ્વભાવ બહારની ચીજ છે, એના સ્વભાવની એના ઘરની ચીજ નથી. સર્વથા ભિન્ન છે. જેમ બીજાના શરીરમાં રોગ થાય તો પોતાને ચિંતા થતી નથી, એમ કહેવાતા પોતાના શરીરમાં છે નહીં પોતાનું. લોકો એમ કહે છે કે આનું શરીર છે ને આનું શરીર છે, એકબીજાને એકબીજા સાથે ઉદયનો સંબંધ નથી. પણ ખરેખર આત્માને કોઈ આત્માનું કોઈ શરીર નથી. એ સાતા અસાતાની એની પર્યાય છે, શરીરની પર્યાય છે. પોતાના કહેવાતા શરીરમાં રોગ થાય તો ચિંતા ન થવી જોઈએ. કેમ કે બીજાના શરીરમાં રોગ થાય છે તો ચિંતા નથી થતી. જો બીજાના શરીરમાં રોગ થાય ને ચિંતા નથી થતી તો આ શરીર પણ પોતાથી સર્વથા ભિન્ન હોવાને લીધે એમાં રોગ થાય તો ચિંતા ન થવી જોઈએ. થાય દુઃખી, હાઈવો થાય કે ચિંતા થાય ને હાઈવો થાય એટલે કઈ રોગ મટે છે. એનાથી રોગ મટતો નથી. ઉલટાનો તેવો જ નવો રોગ થાય એવા કર્મ ના બંધન થાય છે. શું થાય છે? નવો રોગ એવો કરવો હોય તો હાઈવો કરવો. આમ સીધો નથી સમજતો એટલે ડરથી સમજાવવો પડે છે. ભય પ્રકૃતિ વાળો જીવ છે ને તો કે આવો રોગ તને થયો કે ગમે છે કે નથી ગમતો, હવે ફરીને થાય એવું કારણ શું કરવા છેલો છો? જો તને વર્તમાનમાં ઉદયમાન રોગ થયો શરીરનો, તને નથી થયો, શરીરનો રોગ થયો એ તને પણ દુઃખદાયક લાગે છે, તો એવો જ બીજો રોગ થાય ફરીને થાય એવા પરિણામ શું કરવા? એનાથી ભિન્નપણાના પરિણામ. સર્વથા હું ભિન્ન છું, જ્ઞાનાનંદ ચૈતન્ય મૂર્તિ છું, શરીરાદી રજકણ સાથે ચૈતન્ય સ્વરૂપી મારા આત્માને કાંઈ સંબંધ નથી. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી, સ્વચતુષ્ટયથી સંપૂર્ણપણે ભિન્ન છું. સંપૂર્ણપણે ભિન્ન છું એ જ અશરીરી થવાનો મૂળ સિદ્ધાંત છે. અશરીરી થવું એટલે સિદ્ધ થવું. સિદ્ધ ભગવાન ને શરીર નથી હોતો. અશરીરી થવાનો મૂળ સિદ્ધાંત અશરીરી આત્માની ભાવના ભાવવી તે છે. સ્વરૂપે કરીને આત્મા અશરીરી છે એને અશરીરીપણે શ્રદ્ધામાં ભાવવો, જ્ઞાનમાં ભાવવો, આચરણમાં ભાવવો, એની જ ભાવનામાં રહેવું એ અશરીરી થવાનું કારણ છે. શુભાશુભ ભાવથી ભિન્ન જ છે, ચૈતન્ય મૂર્તિ છે, શુભાશુભથી રહિત છે, એનાથી શૂન્ય છે, એનાથી અભાવ સ્વભાવે રહેલો છે. એમ છે ખરેખર એના સ્વભાવની એ ચીજ નથી. જો એના સ્વભાવરૂપ હોય તો કોઈને મટે અને સિદ્ધ દશા, વિતરાગ દશા પ્રાપ્ત થાય એવું બને નહીં. આ તો ન્યાય, તર્કથી, ન્યાયથી સિદ્ધ કરવાની વાત છે. અનંત આત્માઓ વિતરાગ થયા શુભાશુભ છોડીને. શુભ રાગ કે શુભ રાગ, રાગ છોડ્યો તે વિતરાગ થયા. એ એમ સૂચવે છે કે એના મૂળભૂત સ્વરૂપની ચીજ હોત તો છૂટત નહીં, એનું હોય તે જાય નહીં. જે આત્માનું હોય તે આત્માથી છૂટવું પડે નહીં, આત્માથી જાય નહીં. આમ મૃત્યુ થાય છે ત્યારે માણસ શું કરે, એનું ક્યાં કાંઈ હતું, કાંઈ હારે લઈ ગયા, હું લઈ ગયા, કાંઈ લઈ ગયા એમ કહે છે. હા ખરી વાત છે, લઈ જવાનો પ્રશ્ન જ નથી. એનું હોય તો લઈ જાય ને, કોઈનું હોય તો લઈ જાય, પણ કોઈનું કાંઈ છે નહીં. શરીર પણ છોડે છે, બીજું છોડવાનો પ્રશ્ન નથી રહેતો. એ બે પ્રકારના ઉદયનું જ્ઞાન કરવાનો વિષય છે. બે ઉદયના બે પ્રકાર જરૂર છે, પણ પુણ્યનો ઉદય છે માટે સારો છે એમ જ્ઞાની માનતા નથી કે કહેતા નથી. પાપનો ઉદય ખરાબ છે એમ જ્ઞાની માનતા નથી કે કહેતા નથી. પ્રકાર જરૂર બે છે, ગંધ બે છે. બે પ્રકારની ગંધ છે, સુગંધ અને દુર્ગંધ જેનું નામ છે. એવી બે પ્રકારની ગંધ જરૂર છે, પણ સુગંધ સારી છે ને દુર્ગંધ ખરાબ છે એમ નથી. પ્રકાર છે, વિષયના બે પ્રકાર છે, જેમ છે એમ જાણે છે એનો પ્રશ્ન નથી. પણ સારા નરસાપણા કરવું એ તો ઈષ્ટ અનિષ્ટપણાના અભિપ્રાયથી વિકલ્પની જાળમાં મીટળાવાનું કારણ છે. જો તારે વિકલ્પની જાળથી મુક્ત થવું હોય તો કોઈ પણ પદાર્થને વિશે ઇષ્ટ અનિષ્ટપણાની વિકલ્પના કલ્પનાને છોડતો કોઈ પદાર્થ ઇષ્ટ નથી, કોઈ પદાર્થ તારે માટે અનિષ્ટ નથી. જે પદાર્થ જે પર્યાયે જેવા છે, તે પદાર્થ તે પર્યાયે તેવા તેનામાં છે. સારામાં નથી. ગુરુદેવ સત્ય એમ કહેતા કે આ આત્માને લીધે શરીર નથી, આ શરીરનો સંયોગ છે એ આત્માને લીધે નથી, આત્માનું શરીર નથી અને આત્માને લીધે એનો સંયોગ નથી. પરમાણુ પરમાણુના કારણે છે અને પરમાણુનું એ શરીર છે, આત્માનું નથી. અત્યારે મળદું છે, જીવના સંયોગમાં રહેલું એક મળદું છે, ડાબલી છે, હીરાની હીરાની ડાબલી હોય છે કે ડાબલી મજાની મખમલ અંદર રાખ્યું હોય, બહારમાં પણ સુશોભિત દેખાય એવી હોય, નકશીકામ વાળી ને સરસ હોય, પણ ડાબલી ડાબલી છે ને હીરો હીરો છે. એના ગુણો એના ગુણધર્મો અનંતા એનામાં છે. એક રજકણ માં સ્પર્શ રસ ગંધ વર્ણ શબ્દથી માંડીને અનંત ગુણ પર્યાયો એનામાં એના એનામાં છે, એના એનામાં છે. એટલે તારામાં નથી ને તારા નથી એમ આ આત્માને સમજાવવાનું છે. હે, જળમાં છે જ, આવી શકવાનો ક્યાં પ્રશ્ન છે? નવા થોડા એવા છે કે અનાદિથી છે આત્મામાં, જેમ ચૈતન પણ અનાદિથી છે એમ જળમાં જળ પણ અનાદિથી છે. કાંઈ નવું પેદા નથી કર્યું કોઈએ કે આને જળ બનાવો અને ચૈતન બનાવો, એવું કાંઈ નથી. હે, જળને ભૂલ કરવાનો શું પ્રશ્ન છે? હા, એની દશામાં વિકાર થાય છે, પરમાણુની દશામાં વિકાર થાય છે, પણ અચેતન હોવાથી એનું એને સુખ દુઃખ નથી. આત્માની પર્યાયમાં વિકાર થાય છે એટલે ચૈતન્યમાં સુખનો ગુણ છે, એ વિકારી પરિણમીને એનો ઉલટી પર્યાય દુઃખની થાય છે. દુઃખ છે એ આત્માના સુખ ગુણનો વિપરીત ઉલટો વિકારી પર્યાય છે, ઊંધો પર્યાય છે. જળને તો દુઃખે નથી ને સુખે નથી. જળ પરમાણુ પોતે દ્રવ કર્મ સ્વરૂપે છે, પણ એને એને કર્મ હોય તો એનામાં છે ને અકર્મ હોય તો એનામાં છે, નો કર્મ હોય તો એનામાં છે. એથી આત્માને કાંઈ
નથી.
બસ ભાવ કર્મ ને વેદે છે, ભોગવે છે અનાદિથી અજ્ઞાનમાં એકત્વ બુદ્ધિએ. જો પોતાના તેનાથી રહિત એવા પોતાના સ્વરૂપને જાણે, પૂદગળ અને ભાવકર્મ બંનેથી રહિત એવા પોતાના મૂળ સ્વરૂપને ઓળખે, ઓળખીને એકાગ્ર થઈને અનુભવ કરે, તો શાંત નિર્વિકારી વિકરાગ દશાને પ્રાપ્ત કરે, આત્મશાંતિની ને આત્માનંદની દશાને પ્રાપ્ત કરે. બસ, અને નહીં તો અનાદિનું છે એનું એ છે, જન્મ મરણ જન્મ મરણ, પુનરપિ જનનમ પુનરપિ મરણમ. ધરી છે આખા સંસારની, એ ધરી છે શરીર ઉપર સંસાર ફરે છે, કુટુંબ ને મકાન ને સગવડતા ને અગવડતા ને આબરૂ ને કીર્તિ ને બધું, એનું વણઝાર કોઈ પાર નથી, એટલી લાંબી લાંબી વણઝાર છે, કોઈને પૂરું જ પડતું નથી, કોઈને પૂરું પડતું નથી, બધાને અધૂરું રહે છે ને અધૂરું મૂકીને જવું પડે છે, કોઈને પૂરું પડતું નથી. શ્રીમદજી લખે છે એક જગ્યા કે એક માણસ કમાય છે, રડે છે, સંપત્તિ ભેગી કરે છે, પૂરી તો ભોગવતો નથી પણ અધૂરીએ ભોગવા મીને ચાલ્યો જાય છે, અધૂરીએ ભોગવતો નથી, અડધી પડધીએ ભોગવતો નથી, એ પહેલાં તો એને જવાનો વખત થઈ જાય છે. અને એટલા નવા કર્મ બાંધે છે એ ભેગી કરવામાં કે ક્યાંનો ક્યાં જઈને દુઃખી થઈને હેરાન હેરાન થશે. એનું એને એક જો ચલચિત્ર ફિલ્મ ઉતારીને એડવાન્સમાં દેખાડ્યું હોય અગાઉથી તો નામ લે એવું નથી, ભયથી એટલો ડરે છે, એટલો આત્માથી નથી ડરતો એટલો ભયથી ડરે છે અજ્ઞાન. બે સ્વતંત્ર કરે છે, કોઈ સમયે કોઈ દ્રવ્ય કાર્ય કર્યા વિનાનું એટલે પરિણમન કર્યા વિનાનું રહેતું નથી. પરિણમનશીલ એ પદાર્થનો સ્વધર્મ છે, સ્વસ્વભાવ છે, પરિણામ ધર્મ છે એનો. પરિણામ, પરિણમ્ય પરિણામ શક્તિ અથવા પરિણામ શક્તિ એનો ગુણધર્મ છે. છે દ્રવ્યો, જીવ, અજીવ, આકાશ, કાળ, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય, છે દ્રવ્યો. લોકની અંદર એક ક્ષેત્રે છે, બધા એક જગ્યાએ રહેલા છે અને બધા પોતપોતાનો સ્વરૂપ ત્યાગ કર્યા વિના, મૂળ સ્વરૂપને છોડ્યા વિના પરિણમન કર્યા જ કરે છે. એમાં જીવ અને અજીવ પૂદગળ છે એ વિકારી પર્યાય પરિણમે છે, બાકીના ચારને શુદ્ધ પર્યાય હોય, વિકારી પર્યાય થતી નથી. પરમાણુ વિકારી પર્યાય પરિણમે છે એને એને કોઈ લાભ નુકસાનનો પ્રશ્ન નથી, એને સુખ દુઃખનો, શાંતિ અશાંતિનો પ્રશ્ન નથી. જીવને વિકાર થાય ત્યારે દુઃખ થાય અને અવિકારપણું થાય ત્યારે સુખ થાય. દોષને દુઃખ સાથે અવિનાભાવી સંબંધ છે, નિર્દોષતાને સુખ સાથે અવિનાભાવી સંબંધ છે. માણસ નથી કહેતા કે ભલે અમારી પાસે પૈસા ન હોય પણ શાંતિ છે, આ પૈસાવાળા હાય હોય ને બિચારા એટલા પાપ કરે છે પણ કેટલા દુઃખી છે એ દેખાય, નજરે દેખાય, એમ નથી કહેતા. એનો શું અર્થ છે? જાડી બુદ્ધિમાં સમજાય એવી વાત છે કે જેટલો જાજો દોષ કરે છે એટલું દુઃખ છે, જેટલો દોષ ઓછો એટલું દુઃખ ઓછું છે, દોષ ઓછો એટલું દુઃખ ઓછું, દોષનો અભાવ થાય તો દુઃખનો અભાવ થાય, સામે સીધી સીધી વાત છે. જગતમાં કહેવત છે, લૌકિક કહેવત એવી છે, સંતોષી નર સદા સુખી. એનો અર્થ શું? કે બહારમાં પણ સંપત્તિનો સંતોષ પકડે તો ઘણા પાપથી બચે, ને ઘણા પાપથી બચે તો એને લોકો સુખી જોવે છે કે આ દુઃખી નથી. ભલે સાધન સંપન્ન ઓછા હોય તો પણ એમ જોવે કે આ સુખી છે. આ લોકો તો દુનિયાની આબરૂ પાછળ દોડે છે, જગતની સંતોષી માણસ અમારે કઈ એમ થોડો આબરૂ પાછળ દોડે છે. સાંજવાના જળમાં કઈ આબરૂમાં લાડવો મળી જાય એવું નથી, અહીંયા આબરૂ એટલી નથી એના જેટલી બીજા લોકો પૈસા વાળાઓ છે એમ નથી માનતા. તો મારે શું વાંધો છે, મારે શાંતિ છે. આટલું તો સંતોષી માણસ સમજી શકે છે. લૌકિક આ તો ગુણની વાત છે, અલૌકિક વાત તો જુદી છે. આખી સંસારરૂપી રોગ આત્માની પર્યાય છે. હવે અહીંથી વાત ઉતારી, આત્મા ઉપર લેવી છે તો આત્મભાવનાની વાત લેવી છે. આ બોલમાં કહે છે કે શરીર તો રોગની મૂર્તિ છે, એ તો આત્માથી ભિન્ન છે. તો કે આત્માને કાંઈ રોગ ખરો કે હા, આ સંસારરૂપી રોગ છે. આત્માને રાગરૂપી રોગ છે અને મિથ્યાત્વ અને અજ્ઞાનરૂપી મહારોગ છે. રાગ રોગ છે ને અજ્ઞાન અને મિથ્યાત્મા એ ઠીક છે, કરવા જેવો છે, એવું જાણવું માનવું થાય છે તે મહારોગ છે. એક રોગ છે ને એક મહારોગ છે, મહારોગ છે. કેમ કે મહારોગ મીટ્યા પછી જ્ઞાન દશામાં, સાધક દશામાં, બારમા ગુણ સ્થાન પહેલા આ રોગ હજી થોડો થોડો ઘટતો 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 નાશ પામે છે. એટલે રોગ હજી રહી જાય છે સાધક દશામાં, પણ સાધકને મહારોગ હતો નથી, અજ્ઞાન મિથ્યાત્વનો મહારોગ નથી હોતો. એનાથી જન્મ મરણ થાય છે, આનાથી જન્મ મરણ, ચારિત્રના રાગથી જન્મ મરણ થતા નથી, ચારિત્રના દોષથી જન્મ મરણ થતા. ચારિત્ર મોહ જન્મ મરણનું કારણ નથી, દર્શન મોહ જન્મ મરણનું કારણ છે. આમ છે, સીધી વાત છે ને. મોટો રોગ એમને હાજો રાખે અને નાનો રોગ મટાડે તો એ તો ટેમ્પરરી મટશે, પાછું ફૂટી નીકળે છે. એ તો મૂળ હાજુ હોય તો ઝાડ પાંગરી જાય છે, દાળા પાંદડા કાપે, પણ મૂળ સાજું હોય તો પાંગરી જાય છે. આ સંસારનું મૂળ મિથ્યાત્વ ને અજ્ઞાન છે. સંસારરૂપી રોગ આત્માની પર્યાયમાં છે, એ આત્માની અવસ્થામાં છે. અવસ્થામાં છે એમ કહીને એમ કહેવું છે કે મૂળ સ્વરૂપમાં નથી, મૂળ દ્રવ્યમાં નથી, મૂળ સ્વભાવમાં નથી. જેમ કાટ ઉપર ઉપર લાગે છે એમાં ઉપર ઉપર રાગ થાય છે, મૂળ સ્વભાવમાં ચૈતન્ય દળમાં રાગનો પ્રવેશ નથી, રોગનો પ્રવેશ નથી. સંસારરૂપી રોગ આત્માની પર્યાયમાં છે, હું સહજ જ્ઞાયક મૂર્તિ છું એવી ચૈતન્ય ભાવના, નિર્વિકલ્પ ચૈતન્ય ભાવના, આ તો વિકલ્પ પૂર્વક એ ભાવનાને પ્રદર્શિત કરવામાં આવે છે કે હું સહજ, સહજ એટલે સ્વભાવે કરીને, સહજ એટલે ત્રિકાળપણે, ભૂત ભવિષ્ય વર્તમાન સર્વકાળમાં જ્ઞાયક મૂર્તિ છું, જ્ઞાન સ્વભાવની મૂર્તિ છું, આનંદની મૂર્તિ છું. મૂર્તિ તો બહુ ભાવનામાં શબ્દો કાઢતા, આત્મા તો જ્ઞાનાનંદની કાતળી છે એમ કે આમ આવે છે ને, રસ કાતળીમાં રસ ભરેલો હોય, શેરડીની કાતળી હોય છે કે બે બાજુની ગાંઠ કાઢી નાખે અને વચ્ચે કાતળીમાં રસ ભરેલો હોય છે, એમ આત્મામાં જ્ઞાન ને આનંદનો રસ ઠાસી ઠાસીને ભરેલો છે, એવો છો એની ભાવના ભાવવા દીધી છે. એવી ચૈતન્ય ભાવના, હું સહજ જ્ઞાયક મૂર્તિ છું એવી ચૈતન્ય ભાવના, એ ભાવનાવશ એ જ લઢણ લઢવું. આ તમારે શું કહે છે, દવાને લઢે છે ને, ઘોંટે ઘોંટે છે એને લઢણ, ગુજરાતીમાં એને લઢણ કહે છે, ઘોંટે છે એ જ લઢણ, હું જ્ઞાયક મૂર્તિ છું એમ ઘોંટ, એ જ લઢણ, એ જ મનન, એ જ ઘોલન, આ કેરીને ઘોળે છે ને, કઠણ રસ અંદર જામેલો હોય, ઘોળી ઘોળી ઘોળીને એક રસ કરી નાખે છે, એમ આત્માની ચૈતન્ય ભાવનાને ઘોળી ઘોળી ઘોળીને એનો રસ પીવામાં આવે છે, ચૈતન્યની ભાવનાનો રસ પીવાય છે. એ જ લઢણ, એ જ મનન, એ જ ઘોલન, એ જ સ્થિર પરિણતિ, એ જ કરવાથી, એમ થવાથી, કરવાથી અથવા થવાથી સંસાર રોગનો નાશ થાય છે, જન્મ મરણ મટે છે અને આત્માની દશામાં વિભાવનો રોગ નાશ પામે છે. વિભાવનો રોગ નાશ પામે છે એટલે એને દુઃખ થતું નથી, પોતાના આત્માનંદમાં એ સદાય રહી જાય છે. જેમ સિદ્ધ પરમાત્મા સાદી અનંત અનંત સમાધિ સુખમાં છે, એ દશા પ્રગટવાનું આ મૂળ છે, ચૈતન્યની ભાવના એ સિદ્ધ દશા પ્રગટવાનું કારણ છે, એનું મૂળ છે. મુનિ દશામાં આવે છે એનો મુનિ દશા એ જ છે એનો, કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય, મુક્ત દશાની પ્રાપ્તિ થાય, એના કારણરૂપ દશા કેવી છે. તારે મુક્ત થવું છે ને, પરિપૂર્ણતાનું ધ્યેય હોય તો એના કારણરૂપ દશા આવી છે, એટલે એ દશાની ભાવના કરે છે. દશાની ભાવના કરે છે એનો અર્થ પૂર્ણતાની ભાવના એના ધ્યેય અનુસાર છે. એ દશા આવ્યા વિના કોઈની મુક્તિ થાય એવી, વિતરાગી દશા ઉત્પન્ન થયા વિના કોઈને મુક્તિ થાય એવું કદી બનતું નથી, એટલે શીઘ્રપણે એ દશામાં આવનારી આવવાની અભિલાષાને ભાવના ચતુર્થ પંચમ ગુણ સ્થાન વર્તી સાધક દશામાં એ ભાવના રહે છે. એ ચૈતન્યની ભાવનાનો બાણુમાં ભૂલ થયો. બોલ્યા કરો ત્યારે વિકલ્પ થાય ને, કોઈ વખત તો પછી વિકલ્પ વિયો જાય ને બોલવાનું રહી જાય, એટલે તો અહીંયા અહીંયા એમ કહે છે કે એનું ઘોલન, એનું મનન, એનું લઢણ, એની ભાવના અને એવી સ્થિર પરિણતિ, સ્થિર દશા થઈ જાય એવી, એમ વાત લીધી છે. નિર્વિકલ્પ તો પહેલા વાત કરી, હું સહજ જ્ઞાયક મૂર્તિ છું એવો વિકલ્પ નહીં પણ એવો નિર્વિકલ્પ ભાવ, હું શાંતિલાલ છું, શાંતિલાલ છું, શાંતિલાલ છું, દિવસમાં કેટલી વાર બોલો છો, એક વાર બોલવાની જરૂર નથી પડતી, હું માણસ છું, માણસ છું, માણસ છું, એમ રટણ કરવું પડે છે, નિર્વિકલ્પ પણ એ ભાવ ચાલુ ને ચાલુ રહે છે એવી પરિણતિ થઈ ગઈ છે, એવી સ્થિર પરિણતિ થઈ ગઈ. કે જેના માટે વિકલ્પ ઉઠાવવાની જરૂર પડે નહીં. થતી નથી તો થાય એનો ઉપાય શોધવો, થાય એનો ઉપાય. થતી નથી તો કઈક તો થાય છે કે કઈ થયા વગર નો છે. જે કઈ થાય છે એમાં કઈ દુઃખ છે તો તે તો દુઃખ હશે તો અહીંયાથી ખસીશ. તો જો ત્યાં તને સુખ હોય તો ભલે ને ન થાય એમ થશે, કે ન થતું હોય તો ન થાય. અત્યારે આપણે ક્યાં કાંઈ વાંધો છે, રોજ ઉટકેલી થાળીમાં જમીએ છીએ, કાંઈ વાંધો નથી આવતો. ને વાંધો આવે એવું છે ને, એમ લાગે છે કે હમણાં કાંઈ વાંધો આવે એવું છે ને, તો થઈ રહ્યું. ત્યાંથી ખસવાનો નથી. મારે હવે બધું અનુકૂળ છે, અહીંયાથી અનુકૂળતામાંથી નહીં નીકળ. નીકળવાનો વારો આવશે ત્યારે દુઃખ થયા વિના રહેશે નહીં, સંયોગ તો છૂટવાનો જ છે. એટલે વર્તમાન તપાસવું પડે છે. ન થાય, ન થતું હોય તો થવા અર્થે એને વર્તમાન તપાસવું પડે કે નહીં થવાનું કારણ વર્તમાનમાં શું છે. કે વર્તમાનમાં બીજે ઠીક પણ છે, પોતાના આત્મ સ્વરૂપ સિવાય કોઈ પણ દ્રવ્યમાં કે કોઈ પણ ભાવમાં વિશેષતા અધિકાર જ્યાં સુધી રહે છે ત્યાં સુધી પરિણામ બદલાઈને આત્મા બાજુ આવતા નથી. આ સિદ્ધ સિદ્ધિ પછી ચાહે સંયોગ ઉપરની અધિકાર હોય, ચાહે શુભાશુભ રાગની અધિકાર હોય, કે ચાહે જ્ઞાન આદિ ક્ષયોપશમની અધિકાર હોય, બુદ્ધિ અને શાસ્ત્ર જ્ઞાનનું પણ અધિકાર આવે છે, મને આવડે છે હું સમજુ, ત્યાં સુધી એને આત્મામાં આવવાનું થતું નથી.
ચેતન ગુણો જે છે, ચેતન ગુણો
ક્ષેત્ર ભલે એ છે, અત્યારે તો આ ટેલિવિઝન દેખાય છે કે થિયેટરમાં પડદો હોય છે, તો જે ચિત્ર એના ઉપર ઉપસે છે એ તો ક્ષેત્ર એક જ છે. જે ક્ષેત્રમાં પડદો છે એ પડદાના ક્ષેત્ર ઉપર ચિત્ર ઉપસે છે, છતાં પડદો ને ક્ષેત્ર ચિત્ર જુદું જુદું કે એક છે. જો બે એક થાય તો અહીંયાથી ખસીને બીજું કઈ થાય નહીં, એમાં ખસી જાય છે. રાગ છે એક છે આત્માના ક્ષેત્રમાં, પણ ખસી જાય છે, બીજો રાગ આવે છે, ત્રીજો રાગ આવે છે, એટલે ઉપર ઉપર છે, મૂળ સ્વરૂપમાં નથી. મૂળ ક્ષેત્ર એમને મરી જાય છે. નિર્વિકારી ચૈતન્ય પ્રદેશો એમને મરીએ છે. પ્રદેશોમાં રાગનો ઉત્પાદ થઈને વ્યય થાય છે, ઉત્પાદ થઈને વ્યય થાય છે, ઉત્પન્ન થઈને વ્યય થાય છે, મૂળ વસ્તુ એમને મરી જાય છે. તે આવે છે ને જાય છે, પણ એટલે તો એનો એનો આશ્રય લેતા નથી જ્ઞાની. હા એ ઉપર ઉપર થાય છે, પર્યાય ઉપર ઉપર થાય છે. અંદર દળ એમને મરીએ છે, અરીસાના દળ જેવું છે. અરીસાનું દળ છે તો શુદ્ધ પર્યાયમાં જ્ઞાન, શુદ્ધ જ્જ્ઞાન થાય છે સ્વપર પ્રકાશક, તો અંદર અન્ય જ્ઞેયો પ્રતિબિંબિત થાય છે. સુગાનીજી એક જગ્યાએ કહે છે કે આ જ્ઞાનનો જ્ઞેય સાથે સંબંધ છે. જ્ઞેયને બહુ બહુ તો જ્ઞાનમાં પ્રતિબિંબ થવાનો સંબંધ ઉપસે છે, પણ ચૈતન્ય દળમાં તો એ સંબંધ પણ નથી. જે જ્ઞાનનું દળ છે, જે અરીસાના દળની સાથે સંબંધ નથી, ઉપલી સપાટીમાં પ્રતિબિંબ પડે છે. અંદરનું કાચના દળમાં કાંઈ નથી થતું, એમાં ઉપલી સપાટીમાં અન્ય પદાર્થોનું જાણવું થાય છે. અંદર જ્ઞાનનો જે સ્વભાવ છે, જ્ઞાન ઘન સ્વભાવ છે, એને તો જ્ઞેય સાથે પણ કાંઈ સંબંધ નથી. એ હું છું એની ભાવના, એ હું છું સ્વરૂપની ભાવના. ત્રણ જ્ઞાનીની દશા. જ્ઞાનીને દ્રષ્ટિ દ્રવ્ય સામાન્ય ઉપર જ છે, પડી હોય છે. આ શું કરવું? સંસાર રોગનો નાશ થાય છે એમ ઉપર કહ્યું, તે સંસાર રોગ નો નાશ થવા અર્થ હે જ્ઞાનીએ જે કર્યું તે તું કર અનુકરણ કરવા અર્થ હે જ્ઞાન દશાને બતાવવામાં આવે જ્ઞાનીની જ્ઞાનીને દ્રષ્ટિ હયાતીને શ્રદ્ધે છે, હયાતીને અભેદ ભાવે ગ્રહણ કરે છે. હું છું નિજ સત્તાનું ગ્રહણ શ્રદ્ધામાં થાય છે, એને સમ્યક દર્શન અથવા સમ્યક દ્રષ્ટિ પણ કહેવામાં આવે છે. આ તો ગુરુદેવે બહુ સ્પષ્ટ કર્યું છે, નહીતર સંપ્રદાયમાં તો આ આચાર્ય હોય ને સમ્યક દર્શન ની વ્યાખ્યા નો આવડતી હોય, કહેવાતા હોય મૂળ દિગંબર શ્વેતાંબર આ કહેવાતા હોય આચાર્ય. સમ્યક દર્શન ની પરિભાષા શું છે, ત્યાં ઉપયોગ ની શુદ્ધતા શું છે, ઉપયોગ શુદ્ધ થાય ક્યાં ગુણ સ્થાને કાંઈ ખબર હતી. દ્રવ સામાન્ય છે એ પેલો એકડો છે, જૈન દર્શન નો એકડો પાયાનો વિષય દ્રવ સામાન્ય છે. ભગવાન કુનકુંદાચાર્ય ત્યાંથી મહાવિદેહ ક્ષેત્ર થી સિમંદર ભગવાન ની દિવ્ય ધ્વનિ સાંભળીને દેશના લઈને આવ્યા પછી એમ કહેવાય છે કે પહેલું શાસ્ત્ર એમણે પ્રવચન સાર રચ્યું છે. પ્રવચન સાંભળ્યું છે ને સુંદર ભગવાન નું સાક્ષાત પ્રવચન સાંભળ્યું છે, તો એ પ્રવચન નો સાર શું છે એમ કરીને પહેલો ગ્રંથ ની રચના કરી. શાસન એક વિકલ્પ રહ્યો કે શાસન ના જીવો હવે પછીનો કાળ નો આવે છે, કોઈ લાયક જીવો હશે પામી જશે, પાત્ર જીવો પામી જશે. પહેલું પ્રવચન સાર, એમાં દ્રવ્ય સામાન્ય નો અધિકાર છે. દ્રવ્ય સામાન્ય પદાર્થ નું સામાન્ય સ્વરૂપ શું, પદાર્થ છે એ પદાર્થ ને ત્રિકાળી શક્તિઓ છે અને એની સમય સમયની અવસ્થાઓ ઉત્પાદ વ્યયરૂપ અવસ્થાઓ છે. અવસ્થાઓ ઉત્પાદ વ્યયરૂપ થાય છે, પદાર્થ ધ્રુવ રહી જાય છે. દ્રવ ગુણ પર્યાય ને ઉત્પાદ વ્ય ધ્રુવ થી વસ્તુનું જે બંધારણ છે આપણે હિન્દુસ્તાનનું બંધારણ શું, કોન્સ્ટિટ્યુશન વસ્તુનું બંધારણ કેવું છે, છે દ્રવ્યનું, એમાં આત્મદ્રવ્ય આવી ગયો. મુખ્યપણે આત્માની વાત કરી છે, પણ દ્રવ્ય સામાન્ય અધિકાર નામનો એક અધિકાર લેખક છે. જ્ઞેય અધિકારની અંદર દ્રવ્ય સામાન્ય અધિકાર અને દ્રવ્ય વિશેષ અધિકાર, દ્રવ્ય વિશેષની અંદર છે દ્રવ્યની જાતિ એ સંબંધની વાત કરી છે. સામાન્યમાં ચિત્ર છે એનું એક સામાન્ય સ્વરૂપ શું છે કે બધાને દ્રવ્ય ગુણ પર્યાય છે, બધાને ઉત્પાદ વૈધ્રુવ છે, એનું વિજ્ઞાન બધા. એ દ્રવ્ય સામાન્ય એટલે દ્રવ્ય સ્વભાવ, દરેક પદાર્થને એનો ગુણ હોય છે, જે ત્રણેય કાળ એવા ને એવા ગુણ રૂપે રહે, જેમાં કાંઈ ફેર પડે. આત્મામાં જે જ્ઞાન આનંદ મુખ્ય ગુણ છે, સુખ વગેરે, એ આત્માની સત્તામાં, આત્માના ક્ષેત્રમાં, આત્માની હયાતીમાં સદાય સદા સર્વદા સર્વ વર્તમાનમાં મોજૂદ છે. એના ઉપર એમની દ્રષ્ટિ પડી હોય છે, અથવા ત્યાંથી દ્રષ્ટિ ખસતી નથી, ત્યાંથી શ્રદ્ધા ખસતી નથી. ચારિત્રમો પૂર્ણ ન થાય ત્યાં સુધી, વિતરાગ પૂર્ણ દશા અર્યંત દશા ન થાય ત્યાં સુધી ચારિત્ર મોહનો સદભાવ રહે. કોઈ વાર ચારિત્ર મોહનું તીવ્ર પરિણમન પણ થાય, કોઈ વાર મંદ પરિણમન પણ થાય. ચારિત્ર મોહનું તીવ્ર મંદ પરિણમન થવા છતાં સાધક દશા પોતાની સાધક દશામાં પોતાની સ્વરૂપ શ્રદ્ધાને છોડતો નથી, સ્વરૂપ શ્રદ્ધાનો ત્યાગ થતો નથી, ત્યાગ કરતા નથી. નાની દશાની અનેક પ્રકારે જે વાત આવે છે, ભગવાન ઋષભદેવ સ્વામીના પુત્ર છે ભરત અને બાહુબલી, બંને ચરમ શરીરી છે, મોક્ષગામી, તે ભવે મોક્ષે ગયા છે, અને ચારિત્ર મોહના ઉદયમાં શાયિક સમય દ્રષ્ટિ હોવા છતાં સામે સામે આવે છે. સામે સામે આવવાનો વિષય તો રાજનું કારણ છે, ધર્મનું કારણ નથી. ધર્મના કારણમાં કોઈ ધર્મીઓ સામે સામા આવે, ધર્મીને અધર્મી સામા સામા હોય, પણ ધર્મીને ધર્મી સામા સામા હોય નહીં કદી. એવો વિષય છે, ઘણા ઉદયમાં ખેંચી જાય છે. ભરતને બાહુબલી લડ્યા હતા એમ ધર્માત્મા અને ધર્માત્મા સામે સામે વેર વિરોધ થઈ જાય એમ નથી
થતું,
એ રાજનું કારણ. તો ધર્મનું કારણ હોઈ શકે? તો અહીંયા શું કહેવું છે, ત્યાં જોવાનું શું કે ચારિત્ર મોહનો ઉછાળો આવ્યો અને લડાઈ કરી, અને એટલો ચારિત્ર મોહનો જબ્બર ઉછાળો આવ્યો કે સામે શસ્ત્ર છોડે છે. બાહુબલીની મુઠ્ઠી એવી છે, બાહુબળ એટલું છે કે કોઈને મુઠ્ઠી વાગે એટલે રામ રમી જાય, પતી જાય, મુઠ્ઠી ઉગામે છે પણ એમને મરી જાય છે. અંદરમાં પરિણતિ ચાલે છે ને તો ઉપયોગને ખેંચે છે, જો અપરિણતિ શું કામ કરે છે? મુઠ્ઠી ઉગામી જો ભરત ઉપર મુઠ્ઠી જાય તો જમીનમાં ઉતારી દે, ખાડો ખોદવો ન પડે. અંદર પરિણતિ ચાલે છે ને એટલે ઉપયોગને ખેંચો કે આ શું, આ શું, આ શું કે ખલાસ પતી ગયું, મુઠ્ઠી એમને રહી ગઈ, અધર, કેસ ક્લોઝ કરી નાખ્યો. સિદ્ધો એક ક્ષણ પહેલાનો ચારિત્ર મોહનો ઉછાળો એવો જબરદસ્ત છે કે સામાન્ય ઉપર જો મુઠ્ઠી પડે તો એનો પ્રાણ છૂટી જાય. ક્ષણમાં ઉપયોગ પલટે છે અને મુનિ દશાને પ્રાપ્ત કરે છે. સિદ્ધાર્થ મુનિ દશામાં આવતા વાર લાગતી નથી, એનું કારણ અંદર પરિણતિ ઊભી છે. જ્ઞાન ધારા ચાલે છે, દ્રષ્ટિ આત્મા ઉપર પડી છે, એટલે કષાય તીવ્ર થયો તો પણ શ્રદ્ધા છૂટી નથી, પરિણતિ છૂટી નથી. જ્ઞાનની પરિણતિ, ચારિત્રની પરિણતિ, શ્રદ્ધા તો આખે આખી છે, એ ઉપયોગને બદલી નાખે છે. ઉપયોગ છટકી જાય છે બીજા વિષયમાંથી, સીધો આત્મામાં આવે છે. પરિણતિનું જોર એટલું કે તીવ્રમાં તીવ્ર કષાય, સામાનું ખૂન થઈ જાય એટલો તીવ્ર કષાય આવે તો એને તોડી નાખે એટલું. કષાયનું જોર નથી કે શ્રદ્ધાને બદલે, શ્રદ્ધાનું જોર છે કે કષાયને તોડી નાખે. આમ જ્ઞાન દશામાંથી શ્રદ્ધાના બળને જોવાનો દ્રષ્ટિકોણ હોય છે. જેમ કે ભરત મહારાજા ચક્રવર્તી છ ખંડના ધણી છે, તો છ ખંડ સંબંધીનો ચારિત્ર મોહ છે, રાજ કરે છે ત્યારે છતાં શ્રદ્ધા નથી બદલાતી. એ ચારિત્ર મોહ શ્રદ્ધાને નથી બદલતી, શ્રદ્ધા ચારિત્ર મોહને ટાળી દે છે. એક સામાન્ય બાનું જડ્યું, નાકમાંથી શેડા કાઢે એવી રીતે છ ખંડને ફગાવી દે, વાર લાગતી અંદર એવી પરિણતિ કામ કરે છે. એનું જોર બતાવવા માટે બહારના સંયોગો બતાવવામાં આવે છે. આવા ચારિત્ર મોહના ઉછાળા આવે છે તો પણ શ્રદ્ધા બદલતી નથી, ઉલટું પકડે એમ પકડે કે આપણે ક્યાં ચક્રવર્તી જેટલો પરિગ્રહ છે, અથવા આપણે લડીએ છીએ એના કરતાં તો આ વધારે લડ્યા હતા બે ભાઈઓ, આપણે તો ઓછી લડાઈ લડીએ છીએ, એમ પોતાના દોષને પુષ્ટિ મળે, દોષનું પોષણ મળે. એ તો દોષ દ્રષ્ટિ સ્વચ્છંદ દ્રષ્ટિ થઈ ગઈ, મિથ્યા દ્રષ્ટિ તીવ્ર મિથ્યાત્મનું કારણ થાય છે. આ દ્રષ્ટિ તો પરિપૂર્ણ શુદ્ધતાની ઉપાદેયતાની દ્રષ્ટિ છે, એમાં એક પણ દોષને કરવો, કરાવવો કે કરતાને સંમત કરવો, નવ કોટીએ દોષ કરવાની વાત હોય શકે
નહીં,
એનું નામ શુદ્ધ શ્રદ્ધાન છે. શુદ્ધ આત્માનું, નિર્દોષ આત્માનું શ્રદ્ધાન કોને કહેવાય? કે 9 કોટી એ દોષનો નિષેધ પછી થઈ જાય છે તો પણ એનો નિષેધ આવે છે, પણ 9 કોટી એ શ્રદ્ધામાં તો નિષેધ છે, એમાં એક એક કુટી તોડવાની વાત હોય શકે નહીં. આખા આત્માની શક્તિનો તો પાર નથી, એક ગુણની શક્તિનો પાર નથી. ઉગાની જગ્યાએ મેરું હલે તો હલે, પણ હવે મારી શ્રદ્ધા હલે હું મેલું, મેરું ભલે હલી હલી જાય. એક અવતારી છે ને, એક અવતારી છે, વૈમાનિક દેવમાં ગયા છે, ત્યાંથી ચરમ શરીર થશે. મુનિ દીક્ષા અંગીકાર કરીને ચારિત્રમાં આવીને મોક્ષને પ્રાપ્ત કરશે, પૂર્ણ દશાને લેશે. એ શ્રદ્ધા ઉપર એટલું બળ છે, મેરું હલે તો ભલે હલે, 3 લોકની ઉથલ પાથલ થાય, અહીંયા કાંઈ હવે હલે હું એવી દ્રષ્ટિ હોય છે. દ્રષ્ટિનું બળ એવું છે, જ્ઞાનીની દ્રષ્ટિ. દ્રવ સામાન્ય એટલે પોતાનો ભગવાન આત્મા, એને દ્રવ સામાન્ય કહેવામાં આવે છે. ભગવાન અમૃતચંદ્રાચાર્ય 72મી ગાથામાં પહેલું વહેલું સંબોધન કર્યું છે, ભગવાન આત્મા તો આવો છે,
ભગવાન છે
અત્યારે, ભગવાન આત્મા. ગુરુદેવની તો શૈલી જ એવી હતી, ભગવાન આત્મા કહીને જ પ્રવચન કરતા હતા. અત્યારે ભગવાન છો એમ, સમયસારમાં એ પદ્ધતિ સમયસાર નહીં. પહેલી ગાથામાં એ સ્થાપ્યું, મારો આત્મા સિદ્ધ સમાન છે અને તું આ શાસ્ત્રને સાંભળવા આવ્યો છો, તારો આત્મા સિદ્ધ સમાન છે, આ વાત હું સ્થાપીને પછી આ શાસ્ત્રની ટીકા કરીશ. આ વાત પાયામાં રાખીને શાસ્ત્રની બધી વાત ચાલશે, આ વાતને છોડીને એક કઈ વાત નથી. ક્ષાયક સમ્યક દર્શન અને ક્ષોપસમ સમ્યક દર્શનમાં ફેર લાગે. પણ એ તો એક કુદરતી યોગ્યતા છે, એ કુદરતી યોગ્યતા છે. એમાં શું છે કે બધા જીવ દ્રવ્યો દ્રવ સ્વરૂપે એક સરખા છે, એક સામાન જરા પણ ફેર નથી. સ્વભાવમાં અભવી હોય કે ભવી હોય, આ તો સાધકની વાત છે, પણ ભવી હોય કે અભવી હોય, બધા જ જીવો સ્વભાવે કરીને એક સરખા છે, એને દ્રવ સામાન્ય કહે છે. એનું શ્રદ્ધાન થાય, સોપસમ થાય કે ક્ષાયક થાય, તો પણ બધાનો મોક્ષ જવાનો કાળ એક સરખો નથી. સમ્યક દર્શન ની ઉત્પત્તિ અને મોક્ષ પર્યાયની ઉત્પત્તિ વચ્ચેનો અંતરાળ દરેકનો જુદો જુદો, એનું કારણ કે એનું કારણ કોઈ નહીં, અકારણ. એનું કારણ શ્રદ્ધા જ્ઞાન ચારિત્રથી શોધવા જાવ તો ભૂલા પડી જાવ, દ્રવ્યના સ્વરૂપમાં ભૂલ પડે. એટલે પહેલા આ વાત સ્થાપીને છે કે તમામ જીવો ભવ્ય ભવ્ય કોઈ પણ જીવો હોય, બધા જીવો દ્રવ્ય સ્વભાવે એક સરખા છે. ભવ્ય ભવ્ય પર્યાયાર્થિક નહીં નો વિષય છે, દ્રવ્યાર્થિક નહીં નો વિષય. એટલે એને શુદ્ધ જીવત્વ પારિણામિક હોવા છતાં એને શુદ્ધ જીવત્વ પારિણામિક થી બહાર રાખ્યા છે, અશુદ્ધ પારિણામિક માં લીધા છે. પારિણામિક ભાવે છે ભવ્યત્વ ભવ્યત્વ, પણ અશુદ્ધ પારિણામિક માં લીધા છે, શુદ્ધ પારિણામિક માં લીધા નથી. કેમ કે પર્યાય આખરમાં એ પર્યાય એ પર્યાયાર્થિક નહીં વિષય, પર્યાયાર્થિક નહીં નો વિષય છે અને એ અકારણ પણ છે, એમાં કોઈ ગણતરી લાગુ પડતી નથી એમ. કોઈ સમ્યક દ્રષ્ટિ જીવનો શ્રદ્ધાનમાં ફેર નથી, એમના શ્રદ્ધાના વિષયભૂત જે દ્રવ્ય સામાન્ય છે એમાં ફેર નથી, બધાને એક જ સરખો પકડાય છે શ્રદ્ધામાં. વિષય સરખો જ છે, જરાય ઊંડો અટકો નથી. બસ વિષય સરખો છે પછી ક્યાં સવાલ રહ્યો? વિષય સરખો છે એટલે શ્રદ્ધા સરખી છે, શ્રદ્ધા સરખી છે. છતાં અને કોઈના અભિપ્રાયમાં જ્ઞાનથી લઈએ તો એક સમયમાં પૂર્ણ વિતરાગ થવાતું હોય તો કોઈને બીજો સમય લેવો નથી. મારે થોડુંક સંસારનું કામ બાકી છે એ કરી લઉં પછી હું શ્રદ્ધા કરું, એને શ્રદ્ધા નથી. એટલે કોઈ પુરુષાર્થમાં પ્રમાદ કરવાના અભિપ્રાય વાળા નથી. છતાં કોઈનો પુરુષાર્થ ઉગ્ર હોય છે, કોઈનો પુરુષાર્થ મંદ હોય છે અકારણપણે. એનું કારણ કાંઈ નથી, તત્સમયની યોગ્યતા, તે જ કારણ, તે જ કાર્ય, બીજું કાંઈ નહીં. કાંઈ નહીં, બે સરખા છે. એક તિર્યંચ, ગુરુદેવના શબ્દોમાં કહીએ તો તિર્યંચ, એક તિર્યંચ અને સિદ્ધ ભગવાન શ્રદ્ધા અપેક્ષા એ સમાન છે, સરખા છે. આવી વાત છે, કેમ કે એ ગુણને અધૂરો પરિણમવાનો એનો સ્વભાવ નથી. જટ અવળો થતો નથી એનું કારણ એ છે કે અવળો એટલા જ જોરથી, પૂરેપૂરા જોરથી ચાલે છે પરિણમવામાં, અને હોળો થાય ત્યારે એટલા જ જોર, પૂરા જોરથી ચાલે છે, પરિણમે છે. એવો જ એના પરિણમવાનો સ્વભાવ છે. એ જ્ઞાનનો ચમત્કાર છે, એ જ્ઞાનનો ચમત્કાર છે. પોતાને ખ્યાલ આવે, બીજાને ખ્યાલ આવે. શ્રીમદજીનો પોતાને ખ્યાલ આવ્યો છે, ધારીને એક જ દેહ જાસું સ્વરૂપ સ્વદેશ, એમ કરીને કાવ્ય લખ્યું છે ને પોતાનું. જ્ઞાનમાં ખ્યાલ આવે, બીજાને કોઈને ખ્યાલ આવી જાય, નિર્મળ જ્ઞાનમાં ખ્યાલ આવી જાય. કેવળ જ્ઞાનમાં જેવું જણાય એવું જણાય છે, એટલું સચોટ હોય છે. શ્રુત જ્ઞાન અને મતિ જ્ઞાનની શક્તિ પણ એવી અસાધારણ છે. જે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન સીધ સમાન એવા પોતાના પૂર્ણ શુદ્ધ આત્માને ઝીલે છે, ધારણ કરે છે પોતાના જ્ઞાનમાં કે સ્વસ્વરૂપે, એની શક્તિ પણ એવી કોઈ ચમત્કારિક શક્તિ છે. નિર્મળ મતિ શ્રુત જ્ઞાનની શક્તિ ચમત્કારિક શક્તિ છે. અનંતમાં ભાગે છે તો પણ, અનંતમાં ભાગે છે એમાં આવી તાકાત છે. પૂર્ણ થાય એમાં શું બાકી રહે એમ કે, જે અનંતમાં ભાગે છે એમાં આટલી શક્તિ છે, પૂર્ણતાની તો વાત શું કરવી. એ તો વચનાતીત ને વિકલ્પાતીત છે, મનાતીત છે, અચિંત્ય દશા છે. કેવળ જ્ઞાનની દશા એ તો આ મતિ શ્રુતિ અચિંત્ય છે, ભાવ મતિ શ્રુત છે એ પણ અચિંત્ય દશા છે. શું કહે છે કે જ્ઞાનીને દ્રષ્ટિ દ્રવ્ય સામાન ઉપર જ પડી છે, એટલે શ્રદ્ધાએ પોતાના ભગવાન આત્માની સાથે અભેદતા જેણે સાધી છે, કે જે અભેદતાને છોડાવવા જગતમાં કોઈ દ્રવ્ય કે કોઈ ભાવ સમર્થ નથી, એ શ્રદ્ધા થતાં જ્ઞાનમાં અભેદ સ્વાનુભૂતિ પ્રગટ થાય છે, અને એ શ્રદ્ધા થતાં ચારિત્રમાં સર્વ પ્રકારે ઉપાદે એક મારો ભગવાન આત્મા જ છે એવી ઉપાદેયતા પ્રગટ થાય છે. એવી ઉપાદેયતાને લઈને હે ઉપાદેયનો વિવેક, સમ્યક જ્ઞાન કદી ચૂકતો નથી. હે ઉપાદેયનો વિવેક, સમ્યક જ્ઞાન કદી ચૂકતો નથી. મહાવિવેક પ્રગટ થયો છે, મહાવિવેક પ્રગટ થયો છે એટલા માટે કહ્યું છે કે સર્વસ્વ પ્રમાણ, સર્વસ્વપણે એક મારો આત્મા જ ઉપાદેય છે એવી ઉપાદેયતા, આચરણની ઉપાદેયતા, એ શ્રદ્ધાને લઈને આચરણમાં પણ એની જાત ઉત્પન્ન થઈ ગઈ છે, એનું ચારિત્ર ઉત્પન્ન થઈ ગયું છે, અને તેને લીધે વેદ જ્ઞાનની ધારા સતત વહે છે. જ્ઞાનની પ્રધાનતાથી જેમાં અનંત ગુણ સામેલ છે, અનંત ગુણ અભેદપણે પરિણમી રહ્યા છે, એવી જે મોક્ષ માર્ગની મુક્ત ભાવની પરિણતિ ધારા છે એ પોતે સ્વયં મુક્ત સ્વરૂપે છે. ભલે આંશિક મુક્તિ છે પણ મુક્તિમાં બંધન નથી, મુક્તિમાં બંધન નથી અને બંધનમાં મુક્તિ નથી, બે વિરુદ્ધ ભાવ છે. ભેદ જ્ઞાનની ધારા કહો કે મુક્ત દશાની પરિણતિ કહો, એ એમને સતત વહે છે, નિરંતર વહે છે, ક્યારે પણ એની અંદર એક સમયનો પણ આતરો પડતો નથી. નાનીની દશા કેવી હોય એ દશા પોતે અનુકરણ કરીને પ્રાપ્ત કરી શકે એટલા માટે, અને એ દશાનું એને બહુમાન આવે તો એનો દર્શન મૂળ થાય કે જે આ દશા પ્રાપ્ત કરવાનું કારણ છે. બે છે વાત એની અંદર, એક તો એ દશાનું જ્ઞાન કરીને પોતે એ દશાનું પરિણમન કરવાનો પ્રયાસ કરી શકે, એ દશાનું બહુમાન આવે તો એનો પ્રયાસ જાગે, બહુમાન આવે તો એનો દર્શન મૂળનો અનુભાગ રસ કપાય અને એ સમ્યક દર્શનની નજીક થઈ શકે. એટલે તો શ્રીમદજીએ એ વિષય ઉપર બહુ વજન દીધું, એમણે તો એને એક પ્રકારનું સંકેત કીધું, એક પ્રકારનું એને સંકેત કીધું છે. સંકેતનું કારણ જોઈને એને સંકેત કહેવામાં આવે છે. જ્ઞાનીને ભેદ જ્ઞાનની ધારા સતત વહે છે, તેથી અવસ્થામાં રાગ હોય ને રાગના વિષયભૂત બાહ્ય પદાર્થની અંદર જ્ઞાનનો ઉપયોગ જાય ત્યારે પણ જ્ઞાન અને ચારિત્રના અંશો ભેદ જ્ઞાનની ધારારૂપ એક જુદી પરિણતિ રૂપે અંદરમાં કાર્યગત હોય છે. એ મુખ્ય પરિણતિ છે, એ મુખ્ય વૃત્તિ છે, અને ઉપયોગ અને રાગ બહારમાં છે, એ ગૌણ છે. જોર પરિણતિનું છે, બહારમાં પરિણામ જાય છે એનું જ્ઞાનને જોર હતું, એનું જોર તૂટી ગયેલું છે. ચારિત્ર મોહનો કષાય છે, પ્રત્યાખ્યાન વર્ણી, અપ્રત્યાખ્યાન વર્ણી અને સંજલન ત્રણ કષાય બાકી છે. પણ કેવા કે મિથ્યાત્ની દશામાં હોય એવા તો નહીં, એ કષાયની શક્તિ તૂટી ગઈ છે. જેમ માણસની કેળ ભાંગી જાય અને કોઈ શારીરિક બળનું કામ ન કરી શકે એમ સમ્યક દ્રષ્ટિ કષાયની શક્તિનું કોઈ કામ કરી શકતો નથી, એની કષાયની કેળ ભાંગી ગઈ છે. કષાય થાય છે ખરો પણ એની કેળ તૂટી ગઈ છે, બળવાનપણે થઈ શકતો નથી. સન્મુખ થાય તો પગ પાછા પડે એવું છે, આ તો અનુભવ થઈ ગયો. શ્રીમદજી તો સન્મુખતાવાળાની વાત કરે છે કે એક વાર અસ્તિત્વ ભાસે તો એના પગ પાછા પડે, પગ પાછા પડે તો પ્રકૃતિ જોર ખાય નહીં, પ્રકૃતિને મારી નાખે. લોકો એમ કહે છે કે પ્રાણને પ્રકૃતિ સાથે જાય, કહે છે કે નહીં, જ્ઞાન થાય અને પ્રાણ જાય એટલે એ પહેલાં પ્રકૃતિ ચાલી જાય, બદલી જાય નહીં, પ્રકૃતિ જરૂર બદલી જાય. સહવાસમાં આવનારને એમ લાગે કે આ ફરી ગયો છે, આ માણસ બદલી ગયો છે, આ પહેલાંનો ફલાણો ફલાણો નથી, હવે ફેર છે, એમ એટલો ફેર પડે છે.